નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આજે નવી દિલ્હીના સંસદ ભવનમાં યોજાનારી ચૂંટણીનું સાંજે પરિણામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાતે. મોરિશિયસના પ્રધાનમંત્રી 8 દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા. નેપાળમાં વિરોધમાં પ્રદર્શનમાં થયેલી હિંસાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની પ્રધાનમંત્રીએ દેશને ખાતરી આપી. અને ફૂટબોલમાં ભારતે CAFA નેશન્સ કપ 2025માં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આજે નવા સંસદ ભવનમાં યોજાશે. આ ચૂંટણીમાં NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણનનો મુકાબલો ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ B સુદર્શન રેડ્ડી સામે છે. ઉપરાષ્ટ્રપતિ પદની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યો ધરાવતી ચૂંટણી મંડળના દ્વારા કરવામાં આવે છે. સાંભળીએ આ અંગેનો એક અહેવાલ.
का चुनाव संसद के दोनों सदनों के सदस्यों से मिलकर बने निर्वाचक मंडल द्वारा किया जाता है. इस चुनाव में गुप्त मतदान की प्रक्रिया अपनाई जाती है. निर्वाचक मंडल के सदस्य अपनी इच्छा के अनुसार मतदान कर सकते हैं और वे संबंधित पार्टी के व्हिप से बाध्य नहीं होते. उपराष्ट्रपति के चुनाव में डाले गए प्रत्येक वोट का मूल्य समान होता है. वर्तमान में लोकसभा में 542 सदस्य और राज्यसभा में 239 सदस्य हैं. इस बार उपराष्ट्रपति चुनाव के लिए निर्वाचक मंडल की कुल संख्या 781 है और जीत के लिए बहुमत का आंकड़ा 391 है. मतदान सुबह 10 बजे शुरू होगा और शाम 5 बजे तक चलेगा. मतगणना शाम 6 बजे के बाद की जाएगी. पहली बार उपराष्ट्रपति का चुनाव नए संसद भवन में आयोजित होगा. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાત લેશે. શ્રી મોદી બંને રાજ્યોમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી આજે બપોરે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલા પહોંચશે. ધર્મશાલામાં શ્રી મોદી રાજ્યના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આપત્તિથી પ્રભાવિત સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરશે અને હિમાચલ પ્રદેશ પછી પ્રધાનમંત્રી પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. મોરિશિયસના પ્રધાનમંત્રી ડોક્ટર નવીનચંદ્ર રામગુલામ અને તેમના પત્ની વીણા રામગુલામ આજથી 8 દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા છે. સાંભળીએ આ અંગેનો એક અહેવાલ.
कार्यकाल में ये भारत में प्रधानमंत्री डॉक्टर नवीन चंद्र रामगुलाम की पहली द्विपक्षीय विदेश यात्रा होगी. डॉक्टर रामगुलाम इससे पहले मई 2014 में प्रधानमंत्री नरेंद्र मोदी के शपथ ग्रहण समारोह में भाग लेने भारत आए थे. अपनी भारत यात्रा के दौरान प्रधानमंत्री रामगुलाम राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे और प्रधानमंत्री नरेंद्र मोदी के साथ रणनीतिक साझेदारी को और मजबूत करने पर चर्चा करेंगे. विदेश मंत्रालय के अनुसार डॉक्टर रामगुलाम मुंबई, वाराणसी, अयोध्या और तिरुपति भी जाएंगे. मुंबई में वे एक व्यापारिक कार्यक्रम में भाग लेंगे. समाचार कक्ष से आनंद पाठक.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ઇઝરાયેલના નાણામંત્રી બેઝાઝલે સ્મોટ્રીચને મળ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ ચર્ચા બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પરસ્પર વિકાસ માટે નવા માર્ગો શોધવા પર કેન્દ્રિત હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિદેશ સચિવો વચ્ચેનો પરામર્શનો 6ઠો રાઉન્ડ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયો હતો. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, શિક્ષણ, કૃષિ, પરંપરાગત દવા, આબોહવા પરિવર્તન, રમતગમત અને લોકોથી લોકોના જોડાણને આવરી લેતા દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અંગે ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. નેપાળના પ્રધાનમંત્રી KP શર્મા ઓલીએ વિરોધ દરમિયાન બનેલી હિંસક ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મૃતકના પરિવારોને રાહત આપવામાં આવશે અને ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. સત્તાવાળાઓએ અગાઉ વધતા વિરોધને રોકવા માટે કાઠમંડુ, પોખરા, બુટવાલ, ભૈરહવા અને ઇટાહારી સહિત અનેક મોટા શહેરોમાં કરફ્યુ લાદ્યો હતો. નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપ્યું છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કરાયેલી કાર્યવાહીને ઘણા લોકોએ તાજેતરના વર્ષોમાં નેપાળની સૌથી ઘાતક કાર્યવાહી ગણાવતા તેમને તેમના પક્ષની અંદર અને બહાર બંને તરફથી દબાણનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામેના વિરોધ પ્રદર્શનમાં 19ના મોત અને પોલીસ અથડામણમાં 340થી વધુ લોકો ઘાયલ થયા હતા. પ્રસ્તુત છે એક અહેવાલ.
चल देखिए, नेपाल सरकार ने सोमवार को ही जेनजी प्रदर्शन में हुई हिंसा पर जांच समिति बनाने का निर्देश दिया है. आज प्रधानमंत्री आवास में कैबिनेट बैठक में यह निर्णय लिया गया. इसी बीच गृह मंत्री रमेश लेखक ने नेपाली कांग्रेस अध्यक्ष को सूचना दी कि वे नैतिकता के आधार पर अपने पद से इस्तीफा देंगे. आज की हिंसक झड़प में 19 लोग मारे गए हैं और 347 लोग घायल हुए हैं. जेनजी प्रदर्शन सिर्फ काठमांडू में ही नहीं बल्कि पोखरा, शहरी, डांग, चितवन, विराटनगर, रूपनदेही में भी हुआ था, जहां कई जगहों पर कर्फ्यू लगाया गया है. विशाल देखिए.
ફૂટબોલમાં ભારતે સીએએફએ નેશનલ કપ 2025માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તાજિકિસ્તાનના હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ઓમાનને હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું. ઉદંતા સીએ બરાબરીનો ગોલ કર્યા બાદ મેચ 1-1થી સમાપ્ત થઈ. પેનલ્ટી શૂટઆઉટમાં ઓમાને પોતાની પહેલી બે તક ગુમાવી દીધી અને ગુરપ્રીત સિંહ સંધુએ અંતિમ પેનલ્ટી બચાવી અને ભારતને 3-2થી જીત મેળવી આપી. આ પહેલીવાર હતું કે જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચમાં ઓમાનને હરાવ્યું. આ સાથે આ ઇવેન્ટનું સમાપન થયું. 17મો એશિયા કપ ક્રિકેટનો આજથી અબુધાબીમાં શરૂ થશે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે. આ ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં 8 ટીમો ભાગ લેશે. ટીમ ઇન્ડિયા આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એ મેચમાં યજમાન યુએઈ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈ સાથે ગ્રુપ એનો ભાગ છે, જ્યારે ગ્રુપ બીમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન, હોંગકોંગ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. હોંગકોંગ ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિદ્ધુ આ ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે. સિદ્ધુ તેના શરૂઆતના રાઉન્ડમાં યુરોપિયન ચેમ્પિયનશીપ વિજેતા ડેનમાર્કની લાઇન ક્રિસ્ટોફરસન સામે ટકરાશે. પુરૂષોના સિંગલ્સ વિભાગમાં લક્ષ્ય સેન તેની સાથે દેશના એચએસ પ્રણય અને આયુષ શેટ્ટી પણ પુરૂષોના સિંગલ્સમાં રમશે. કિદામ્બી શ્રીકાંત પણ તેની હોંગકોંગ ઓપન ઝુંબેશની શરૂઆત કરશે. બીજી તરફ પુરૂષોના ડબલ્સમાં ભારતના પડકારનું નેતૃત્વ સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી કરશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિધિ ઉંધાળ.
આજના તમામ અખબારોએ નેપાળમાં સોશિયલ મીડિયા પર લાગેલા પ્રતિબંધના વિરોધ દરમિયાન સર્જાયેલી હિંસાની ઘટનાના સમાચારની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર પહેલા પાના પર લખે છે, નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, સ્કૂલ કોલેજના યુનિફોર્મમાં વિદ્યાર્થીઓનો વિરોધ અને અમેરિકામાં કાયદેસરના ઇમિગ્રન્ટ્સ પર પણ દેશનિકાલનું જોખમ. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, નેપાળમાં સોશિયલ ક્રાંતિ, 19 આંદોલનકારીના મોત. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે, સોશિયલ મીડિયા માટે નેપાળમાં હિંસક ઝેનજી આંદોલન. સંદેશ અખબારની હેડલાઇન છે, નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, હિંસા, 20ના મોત. આ સાથે જ બીજા સમાચાર પર નજર કરીએ તો આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, રાધાકૃષ્ણન વર્સિસ જેરેડીનો જંગ, આજથી એશિયા કપનો પ્રારંભ, 14મી ભારત પાકિસ્તાન વચ્ચે જંગ. આધારથી મતદાર યાદીમાં નામ ઉમેરી હટાવી શકાશે, નાગરિકતાનો પુરાવો નહીં. અને સ્થાનિક સમાચારો જેવા કે આખું કચ્છ તરબતર, 2 દિવસમાં રાપર 18 ઇંચ, અન્યત્ર 2-8 ઇંચ મેઘમહેર. ગુજરાતમાં મહિલાઓ અસલામત. અમદાવાદ, સુરતમાં બળાત્કારના કેસો વધુ. નડકાંઠાના 39 ગામને સિંચાઈનું પાણી પહોંચાડવા 1536 કરોડની ખાસ યોજના જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આજે નવી દિલ્હીના સંસદ ભવનમાં યોજાનારી ચૂંટણીનું સાંજે પરિણામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાતે. મોરિશિયસના પ્રધાનમંત્રી 8 દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા. નેપાળમાં વિરોધમાં પ્રદર્શનમાં થયેલી હિંસાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની પ્રધાનમંત્રીએ દેશને ખાતરી આપી. અને ફૂટબોલમાં ભારતે સીએએફએ નેશનલ કપ 2025માં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.